તારીખ 26/6/1987 પૂજ્ય બહેનશ્રીના વચનામૃત ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 106.
સ્વરૂપની શોધમાં તન્મય થતા અનેક જાતની વિકલ્પ જાળમાં ફરતો હતો તે આત્માની સન્મુખ થાય છે. કયો જીવ સ્વરૂપ સન્મુખ થાય છે? જે અંતરંગમાં પોતાનું મૂળ સ્વરૂપ શોધી રહ્યો છે એવો જીવ સ્વરૂપની સન્મુખ થાય છે. એ સન્મુખ થવાના કાળમાં અનેક પ્રકારના વિકલ્પો ચાલતા હતા. એ વિકલ્પોમાંથી એક એવું પરિણામ આવ્યું કે જેને લઈને જે આત્મસન્મુખ થયો, સ્વરૂપ સન્મુખ થયો. સ્વરૂપની શોધ કરે છે. જે સ્વરૂપને શોધતો હોય છે તેને સ્વરૂપ સન્મુખ થવાનો પ્રસંગ છે. સ્વરૂપ સન્મુખ જીવ ત્યારે થાય છે કે જ્યારે એને સ્વરૂપ દર્શાવનાર મળે અને સ્વરૂપનો પત્તો લાગે. સ્વરૂપ દર્શાવનાર તો અનંત વાર મળ્યા છે, પણ પોતે પાત્ર થઈને પોતાના સ્વરૂપનો શોધ કરતો નથી ત્યાં સુધી એને સ્વરૂપ સન્મુખતા થતી નથી. પ્રથમ સ્વરૂપ સન્મુખતા થાય છે, પછી અભેદ અનુભવ થાય છે. એટલે એ વિષય લીધો છે કે તત્વજ્ઞાનના અભ્યાસમાં બીજી ક્રિયા તો નિમિત્તભૂત પણ નથી, પણ તત્વજ્ઞાનના અભ્યાસમાં પોતાના સ્વરૂપની અંતરશોધનો દ્રષ્ટિકોણ હોય તો જીવ સ્વરૂપ સન્મુખ થાય છે અને તો એ આગળ વધીને અનુભવમાં આવે છે, નહીં તો સ્વરૂપ સન્મુખ થવાનો અવસર આવતો નથી. એટલે આ એક ખાસ વાત લીધી છે. મુમુક્ષુજીને માર્ગદર્શન આપ્યું છે કે તત્વજ્ઞાનનો અભ્યાસ કરવાના કાળમાં અનેક પ્રકારના અનેક જાતના વિકલ્પ ઉઠશે. એ વિકલ્પની ઝાળમાં તારે ગૂંચવાય જવું ન હોય તો આ એક રસ્તો છે, અને આ એક જ રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. કેમ કે માર્ગ તો એક જ હોય હંમેશા ત્રણ કાળે. માર્ગદર્શન છે કેમ કે અનેક નયથી, અનેક ન્યાયથી, અનેક ગુણધર્મોથી, અનેક પડખાથી વસ્તુના સ્વરૂપને કહેવાય છે, અને એ સંબંધીના વિકલ્પો સમજવાના કાળમાં આવે છે ત્યારે એ વિકલ્પ જાળથી છૂટા પડીને નિર્વિકલ્પ સમ્યક દર્શન થવા અર્થે માત્ર વિકલ્પ જાળને વધાર્યા કરે તો એ વિકલ્પનું આરાધન થશે, વિકલ્પનું સાધન કઈ ખરેખર કામ આવતું નથી. નિર્વિકલ્પ આત્મસન્મુખ થવા અર્થે એની અંતરમાં શોધ હોવી જરૂરી છે. આ મહત્વનો મુદ્દો લીધો છે અહીંયા. સ્વરૂપ દેખાડનારા મળવા છતાં સ્વરૂપ કેમ મળ્યું નથી અથવા સ્વરૂપ કેમ જોયું નથી, કે સ્વરૂપનો પ્રતિભાસ કેમ આવ્યો નહીં, બુદ્ધિ શક્તિ સૂક્ષ્મ શક્તિ હોવાથી વાત પકડી લઈએ કે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ઉત્પાદન ધ્રુવથી દ્રવ્યગુણ પર્યાયથી ગુણ ગુણ ભેદથી આત્માનું સ્વરૂપ આવું છે, આગમ અનુસાર છે બધું, નહીં પ્રમાણ નિક્ષેપ એ બધા એના સમજવાના પદ્ધતિસરના સાધનો છે. પણ એ સમજવાના કાળમાં જો અંતર શોધ હોય કે મારું સ્વરૂપ કેવું, એની કોઈ અપૂર્વ જિજ્ઞાસાથી શોધ ચાલતી હોય તો જ એને સ્વરૂપ દેખાડનારા મળે ત્યારે એને સ્વરૂપ નો પ્રતિભાસ આવે અને આત્મસન્મુખ થાય. નહીતર દેખાડનારા મળે પણ એ ઉપરથી એને ચાલ્યું જાય, સાંભળનારને ઉપરથી ચાલી જાય છે, કેમ કે એને શોધ નથી. ઠીક, શોધે છે કોણ? કે જેને જરૂરિયાત છે એ શોધે છે. કોણ શોધે છે? જરૂરિયાત વાળો શોધે છે. એટલે જરૂરિયાત છે ત્યાં એનો પત્તો લાગે છે, જરૂરિયાત વિના એનો પત્તો લાગતો નથી. જરૂરિયાત વિના તત્વજ્ઞાનનો શું કરવા અભ્યાસ કરે? કે અવાંતર હેતુ પણ એની અંદર થઈ જાય છે, બની જાય છે. કોઈ કોઈ લોક સંજ્ઞા કરે છે, કોઈ લોક સંજ્ઞા કરે છે, કોઈ અવગુણીના સંગમાં પ્રીતિ રાખીને પણ કરે છે. શ્રીમદજી આ ત્રણ વાત લીધી છે કે આત્મ સ્વરૂપનો નિશ્ચય નહીં થવામાં, પ્રતિભાસ નહીં થવામાં, આત્મસન્મુખ નહીં થવામાં જીવને શું કારણ છે? કે કાં તો ઓઘ સંજ્ઞા એ ચાલે, કે આપણા સંપ્રદાયમાં અથવા આપણા સમાજમાં આપણા મંડળમાં ગુરુદેવના મુખ્યોમાં તો સ્વાધ્યાયની પદ્ધતિ છે, બીજી ક્રિયાની પદ્ધતિ નથી, વ્રત ઉપવાસની પદ્ધતિ નથી, બીજી કોઈ મુખ્યતાવાળી વાત નથી, સ્વાધ્યાયની મુખ્યતા છે. માટે આપણે ફરી ફરીને સ્વાધ્યાયનો પ્રોગ્રામ રાખો અને સ્વાધ્યાયમાં બેસો અને સ્વાધ્યાય કર્યા કરો. એમને પરંપરા ચલાવવા માટે, પરંપરાગત અનુસરવા માટે, પરંપરામાં સામેલ થઈ જાય છે જીવ જીવ, એ ઉપસંજ્ઞા એ ચાલે છે. અને લોકને સમાજને મુખ્ય કરીને એની દૃષ્ટિમાં બધું મૂલવણી કરવામાં આવે તો એ લોક સંજ્ઞા એ તત્વજ્ઞાનનો અભ્યાસ કરે છે, એને પણ સ્વરૂપ પ્રતિભાતું નથી.
બરાબર.
અને ગુણ પ્રાપ્તિનો હેતુ છે એવો હેતુ હોવા છતાં અવગુણનો ખ્યાલ આવે એવા અવગુણી જીવની પ્રીતિથી સંગ કરવો, અવગુણીના પ્રત્યે પ્રેમ રાખવો, રાગ રાખવો, પ્રીતિ રાખવો, એનો સંગ કરવો, એ આત્મ સ્વરૂપને નહીં પ્રતિભાસવાનું કારણ છે. બુદ્ધિશક્તિથી સમજે, પકડી લઈએ કે આમ આત્માનું સ્વરૂપ કહેવા માગે છે, પણ એને પ્રતિભાસ થઈને સ્વરૂપ સન્મુખ થાય એવું કદી બની શકે નહીં. ત્રણ કારણો અમે એક પત્રમાં લીધા છે. એને અસત્સંગ કયો છે એમની ભાષામાં, એમને અસત્સંગ કયો છે. તો અસત્સંગ એટલે શું? કે અવગુણીનો સંગ. સંગ કરવો તો ગુણવાન ન કરવો એવું વિધાન છે, એવું ફરમાન છે, એવું ફરમાન છે. એ સંગ કરવો તો સમગુણીનો કરવો, કાં વિશેષ ગુણીનો કરવો, પણ અવગુણીનો સંગ ન કરવો. જ્ઞાની હોય ને અવગુણીનો સંગ કરે, પ્રીતિ રાખે તો પડી જાય, પતન થઈ જાય, એટલું બધું દોષનું એ કારણ છે. કેમ કે ત્યાં દોષ દ્રષ્ટિ ઊભી થાય છે, દોષનો પક્ષપાત ઊભો થાય છે, ત્યાં ગુણનો પક્ષપાત માર્યો જાય છે, ખલાસ થઈ જાય છે. પ્રીતિથી સંગ કરવો એટલે કોઈ વખત અવગુણી ગુણવાનના સંગમાં અવગુણી આવે, ગુણવાન હોય એના સંગમાં અવગુણી આવે પોતાના અવગુણ મટાડવા માટે, તો એમાં ગુણીએ અવગુણીનો સંગ કર્યો છે એમ કહી શકાય નહીં, એમ લાગુ પાડી શકાય નહીં. પણ એવા અવગુણી જ્યારે ગુણવાનના સંગમાં આવે ત્યારે ગુણવાન એના ઉપર પ્રીતિ કરે, રાગ કરે, પક્ષ કરે, તો એનું પોતાનું પતન થાય. કે આ મને અનુસરે છે, આ મારી પ્રશંસા કરે છે, ભલે અવગુણી છે પણ મારી પ્રશંસા કરે છે, મને અનુસરે છે, બધી વાતમાં મને સાથ આપે છે, માટે લાભ એનો પક્ષ કરું, એનું પોતાનું પતન થાય. આ સિદ્ધાંત છે. આ તો 99 વર્ષ પહેલા લખેલા, 90 વર્ષ પહેલા લખેલા પત્રનો વિષય છે, પણ એ સિદ્ધાંત છે, અનુભવથી સિદ્ધ થયેલા સિદ્ધાંતો છે. પરિવારનું સંતોન થયું પાપના પોટલાનું જ કારણ છે. પરિવારની પ્રીતિ, સંગ એટલે પ્રીતિ, શું? કેમ કે આ મારા છે અને આ સિવાયના બીજા મારા નથી. આમની અનુકૂળતા મારે સાચવવાની છે, કેમ કે મારી અનુકૂળતા સાચવનારા છે. કોઈ વાર કોઈ સાચવનારા નથી પણ હોતા, પણ છતાં આ જીવને એક સંસ્કારવશ મમત્વ હોય છે કે ભલે મારી અનુકૂળતા ન સાચવે, પણ હવે અંતે આપણો દીકરો છે ને, અંતે આપણો ભાઈ છે ને, ભાઈ આપણો ફલાણો છે ને, માટે એનો રાગ, એની પ્રીતિ, એનો પક્ષ કરવો, એ તો અવસ્થુ તે. પરિવારનું મહત્વ તો શુભનું કારણ નથી, પુણ્યબંધનું કારણ નથી, એ તો પાપબંધનું કારણ છે. ચોખ્ખો ચોખ્ખો પ્રીતિ રાખવાનો પ્રશ્ન નથી. અને સંગ કરવામાં તો શું છે કે ખાસ કરીને આ વિષયની અંદર સાથે સાથે જેમ સત્સંગ કરે એમ એનો અસત્સંગ પણ કરે, એનો સંગ કરે, એના પ્રત્યેનું પ્રેમ મહત્વ બધું જીવને ચોક્કસ નુકસાનનું કારણ છે, ખચિત નુકસાનનું કારણ છે. એ તો વિચારવા જેવું તો છે કે પરિવારનો વિષય તો એમને એમ એ પોપડો ઉખેડ્યા વગરનો રાખવો, શું આવું ગુંગડું છે ને એટલે ત્યાં તો કઈ સ્પર્શ કરવા દેવો. પરિવારની વાત બહુ વિચારવીને બીજી બધી વાત કરો કે ભાઈ આ શાંતિભાઈ ગુણવાન છે કે કાંતિભાઈ ગુણવાન છે, એમ મુક્ષુમાં તારવણી કરવી એમને. એ તો જ્યાં એને સંગ કરવો છે, જ્યાં એની પ્રીતિને રાગ જાય ત્યાં એને આ વિચાર કરવા જેવું છે. સંસારથી છૂટવું છે તો છૂટવાના ઉપાય એને લેવા પડશે, ન છૂટવું હોય તો એનો કોઈ ઉપાય નથી. અને એને માટે જ્ઞાનીઓને ફુરસદ પણ નથી કોઈ વાત કહેવાની, છૂટવું હોય એને માટે વાત છે. જેટલું દુકાને જાવ કેટલું ધ્યાન રાખો છો, હે? નોકર ચોરી ન કરે, ગ્રાહક આવે એ ચોરી ન કરે, ગ્રાહક છેતરી ન જાય, ફેરી આવે ધ્યાન રાખવું, 1000 માણસ નીકળે તો 1000નું ધ્યાન રાખવું, તમારા રસ્તા ઉપર દુકાનો 1000 માણસ નીકળે બધાનું ધ્યાન રાખો, કે હા આપણી સહી સલામતી રહે એટલું તો બધાનું ધ્યાન રાખો, પોતે સલામત રહે ને પોતાને નુકસાન ન પહોંચે એટલું તો બધાનું ધ્યાન રાખો, કે નહીં? કે 1000 નીકળે એમાં 500નું રાખવું, 500 ભલે ગમે એમ કરી જાય એનો વાંધો નહીં. આ તો લાભ નુકસાનનો સવાલ છે, પોતાના લાભ નુકસાનનો પ્રશ્ન છે. દોષ દૂર તો એને કરવા છે, તમારે કરવા છે. ખરી વાત શું છે કે પોતે એના પ્રત્યે અનુરાગ રાખે તો પોતાને નુકસાન થાય, એ અનુરાગ રાખે એનો વાંધો નહીં, પોતે અનુરાગ રાખે તો જરૂર એને કાંઈ અપેક્ષા બુદ્ધિ હોય તો જ રાખે. આ એનો નિયમ છે, જે પેટમાં પડેલી વાત છે એ આ છે, કે પોતાને કાંઈ ને કાંઈ અપેક્ષા હોય તો જ એ અવગુણનો અનુરાગ રાખે, નહીંતર આ તો ગુણનું પ્રકરણ છે, ગુણ પ્રાપ્તિનો વિષય છે ને, એ ક્ષેત્રની પ્રવૃત્તિ છે આ, ગુણ પ્રાપ્તિના ક્ષેત્રની પ્રવૃત્તિ છે આ. એટલે પોતાને જે અપેક્ષા વૃત્તિ છે એ પોતાને નીચે જવાનું કારણ છે. નહીતર એમ કે પણ એમાં એને ભગવાન કોઈ પ્રતિક્રિયામાં શેના નુકસાન જાય કે એ મફત પ્રતિ કરતો નથી, કઈક એનું પ્રયોજન છે, કઈક ભૌતિક પ્રયોજન છે. એને પ્રીતિ ન કહેવાય, એને કરુણા ભાવ જ કહેવાય.
શું
એને તો એક શ્રીમદજી બહુ સરસ લેખ્યું છે વિષયમાં કે જ્ઞાની કેવા હોય, શું કે જેને આત્માનો ઉપયોગ હોય છે, આત્માની સાવધાની હોય છે, અને જેને અંતરંગ નિષ્ફળતા હોય છે, અંતરંગ નિષ્ફળપણ હોય છે. ભલે શાસ્ત્રમાં વાંચ્યામાં આવી એવી એની વાત ન હોય, પણ અનુભવમાં આવે એવી એની વાત હોય છે. આ બધી વાત એક જ પેરેગ્રાફમાં સાથે લીધી છે. અને જે અંતરંગ નિષ્ફળ હોય છે એવા જ્ઞાની હોય છે, એને નિષ્કારણ કરુણા હોય છે, એને એને પક્ષ નથી હોતો, એને બીજા બધા જેટલા અજ્ઞાની છે બધા પ્રત્યે એને નિષ્કારણ કરુણા છે, એને પક્ષ હોતો નથી. એ તો છે સીધી વાત છે, કેમ કે એને તો સર્વ જીવ છે સિદ્ધ સમૂહ, એ વાત ન રહી, એ વાત ન રહી. પોતે પોતાના અંતરંગ વિચારમાં જ્ઞાનમાં ધ્યાનમાં હોય, કોઈ દર્શન કરવા આવી જાય રૂમમાં, પછી ઉભા રહીએ અમારા વખત નથી અત્યારે વાતચીત કરવાનું, ચર્ચા ખાલી સંકેત કરી દે ચાલી જાઓ, કેમ કે એ પોતાનું મુખ્યપણે પોતાનું કરે છે, થોડો વિકલ્પ છે અને એ વિકલ્પમાં મુખ્ય કરુણા બુદ્ધિ છે. સમાજ પાસેથી કોઈ અપેક્ષા નથી, એ તો પહેલા કહી દીધું હતું, સ્વાધ્યાય મંદિરનો પાયો નાખ્યો તે બી કીધું હતું. તમે અહીંયા રૂપિયા નાખો એટલે મારા બંધ હું બંધનમાં છું, એ વાત તમે સમજતા નહીં. આ બધું મકાનો બનાવો, ફલાણું કરો, ઢીકણું કરો એટલે મારા ઉપર કોઈ બંધન આવે એ વાત નહીં રહેતી. મારે કોઈ અપેક્ષા નથી, મારે જે દી મન બે આવું કે ગમે ત્યાં કહેવા નહીં રૂપિયા. પણ એવી જો અપેક્ષા વૃત્તિ હોય તો સંપ્રદાય હું ખોટો હતો, સંપ્રદાયમાં તો ભગવાનની જેમ પૂજાતા હતા. જો એવી માન પૂજાની કામના હોય તો સંપ્રદાય ખોટો હું હતો, એમને કે એ બધી માથાકૂટમાં પડે ને વળી અહીંયા નવું ઊભું કરવું. પણ સત્યની પાછળ છે, કોઈ વ્યક્તિની પાછળ હતા તો સ્વરૂપ ની શોધ નો વિષય છે ને, કે અનેક પ્રકારના વિકલ્પમાં વિકલ્પ થવા પાછળનો દૃષ્ટિકોણ શું હોવો ઘટે છે, કેવો દૃષ્ટિકોણ હોવો ઘટે છે, એકમાત્ર પોતાનું સ્વરૂપ કેવું છે એની જિજ્ઞાસાથી એની શોધ ચાલે. અને દર્શાવનાર કઈ રીતે સ્વરૂપ દર્શાવે છે એના ઉપર એને ઠકટકી લગાવી હોય તો પત્તો ખાય, એ શોધતો હોય તો મળે, શોધતો હોય તો મળે. દેખાડનાર તો એને એમ લાગે કે આ તો સર્ચલાઇટ ફેંકે છે વસ્તુના સ્વરૂપ ઉપર, આપણું ધ્યાન જાતું નથી એમ મને ખ્યાલમાં આવી જાય છે. જ્યારે એ સ્વરૂપ સન્મુખ થાય છે ત્યારે એને ખ્યાલમાં આવે છે કે વસ્તુનું સ્વરૂપ અનુભવી જીવ અસાધારણ રીતે પ્રકાશે છે, પણ આપણું ધ્યાન જાતું નથી. એ પડોળ જેવું છે, ઓગ સંજ્ઞા, લોક સંજ્ઞા અને અસત્સંગ, એ જ્ઞાનને એક એ પ્રકારનું આવરણ છે કે જે એને પોતાનું જ સ્વરૂપ એનો નિશ્ચય કરવા દેતું નથી.
વાત છે ને,
આત્માને સન્મુખ થાય છે એમ સીધી વાત છે, સમય દર્શન પહેલાની વાત છે, વિકલ્પ જાળમાં ફરતો હતો ત્યારની વાત છે. સ્વવિકલ્પ દશામાં શોધ ચાલે છે અને સ્વવિકલ્પ દશામાં પ્રથમ સન્મુખ થાય છે પછી અનુભવ થાય છે. આત્મ સ્વરૂપનો અભ્યાસ કરવાથી ગુણોનો વિકાસ થાય છે અને અનંત ગુણના ધામનો અભ્યાસ કરવાથી, અભ્યાસ કરવો એટલે એ હું એવું જે વારંવારનું ભાવના અને પ્રયત્નપૂર્વકનું પરિણમન એને અભ્યાસ કહેવામાં આવે છે. એવો હું, આ હું જેવો જ્ઞાનમાં આવ્યો અનંત ગુણવાન પદાર્થ એ હું એમ વારંવાર અભ્યાસ થાય. આ હું, આ હું એમ ગુણોનો વિકાસ થાય છે એ અભ્યાસ કરો. અભ્યાસ કહો કે સ્વરૂપની સેવા કહો, ગુણવાનને સેવે છે એના ગુણનો વિકાસ થાય છે. ગુણવાન એવો પોતાનો નિજાત્મ પદાર્થ, નિજ ચૈતન્ય મહાપદાર્થ, મહાચૈતન્ય સત્તાધારી પદાર્થ, અમૃતનું સરોવર છે અંદર, માં અમૃતનું સરોવર ભર્યું છે એને સેવે છે એને ગુણનો વિકાસ થાય છે. જે એને સેવે એને ગુણનો વિકાસ થાય છે. સત્પુરુષ ગુણવાન હોય એને સેવે, એમાં એ જ વાત છે, સ્વરૂપ સેવાની જ વાત છે. સત્પુરુષને તો અપેક્ષા નથી, પણ એ પોતે દર્શાવનાર મળ્યા છે એટલે એની પાત્રતા જાગી છે એટલે સેવે છે. ત્યારે સ્વરૂપ સન્મુખ થાય છે એ જ વિષય છે. એટલે એમાં દર્શન બહુ ઘટે છે, આત્મજ્ઞાનનો વિકાસ થાય છે. વિકાસ થવામાં સમ્યક દર્શનથી માંડીને પછી આગળના જેટલા કોઈ ઉપર ઉપરના ગુણસ્થાન છે એ બધા ગુણના વિકાસના ગુણસ્થાન છે, ગુણનો વિકાસ થતો જાય છે. હા, એ કર્ણલબ્ધિ થાય છે ત્યારે સ્વરૂપ સન્મુખ થાય એની છેલ્લી હદ કર્ણલબ્ધિની છે. ત્રણ કરણ કરે છે, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ, છેલ્લી અસંખ્ય સમયનો સમય છે, વખત છે, અસંખ્ય સમય. સમ્યક દર્શનની પૂર્વે લઘુ અંતર્મુહૂર્તમાં, નાનું અંતર્મુહૂર્ત છે, ત્રણ કરણમાં જીવ આવે છે. જ્યારે એ અપૂર્વકરણમાં આવે છે, બીજા કરણમાં આવે છે, ત્યારે એને ભગવાન એમ કહે છે કે એ જીવ થયો. પહેલું અપૂર્વકરણ છે, અનંતર સમયમાં એ નિર્વિકલ્પ દશાને પામે છે. ત્રણ કરણ પૂરા થાય તરત જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની શુદ્ધોપયોગની દશાને પામે છે. પણ એ પહેલાના સમયમાં એને જીન કીધું છે. અહીંયા વાત એટલી છે, પ્રશ્ન ઉઠાવે છે કે જીનત્વ પ્રાપ્ત કર્યું હોવાથી એને અમે જીન કહીએ છીએ. જીન પણ પ્રાપ્ત કર્યું છે માટે એને જીન કહીએ છીએ, એવી રીતે ચર્ચા કરે છે.
પાંચમી
લબ્ધિ છે લબ્ધિ એટલે પ્રાપ્તિ, તે પરિણામની પ્રાપ્તિ, લબ્ધિ એટલે પ્રાપ્તિ. પાંચ લબ્ધિ છે એમાં કરણ લબ્ધિ છેલ્લી લબ્ધિ છે. ચાર લબ્ધિ સુધી અનંત વાર આવે છે, પાંચમી લબ્ધિમાં આવે એટલે માર્ગ પામી જાય છે એમ કે. લબ્ધિ છે એટલે શક્તિ છે એમની, વર્તમાન વર્તતા પ્રગટ પરિણામ પ્રાપ્ત પરિણામને અહીંયા લબ્ધિ કહેવામાં આવે છે. લબ્ધિ બે રીતે વપરાય છે, લબ્ધિ શબ્દનો પ્રયોગ બે રીતે થાય છે. જેમ કે રિદ્ધિ સિદ્ધિની લબ્ધિ થાય છે કોઈને, શું તો એનો ઉપયોગ ન હોય તો લબ્ધિ છે એને, શું એનો પ્રયોગ ન કરે, શું પાણી પાણી છાંટે તો પથ્થર સોનું થાય, શું ફૂંક મારે તો રોગ બહુ જટિલમાં જટિલ રોગ હોય તો મટી જાય, નાશ થઈ
જાય
આવે છે. તો એ શક્તિની વાત છે, અહીંયા તો પ્રગટ પરિણામ છે એની વાત છે. લબ્ધ ઉપયોગમાં એ લબ્ધ ને લબ્ધિ કહે છે પંચાધ્યાયીમાં, પણ ત્યાં પ્રગટ પરિણામની વાત છે એમ. ઘણા એવી રીતે વિદ્વાન કહે છે કે સમ્યક દ્રષ્ટિને શ્રદ્ધા જ છે એકલી, જ્ઞાન તો એનો ઉપયોગ તો ચોખ્ખું બીજાને ખબર પડે એવી રીતે બહારમાં જાય છે. જેમ કે પ્રત્યક્ષ સામે સામે વાત કરતા હોય તો ઉપયોગ પોતાની સાથે સામાજીવનો જોડાયેલો છે તો ખબર પડ્યા વિના રે નહીં. તો કે એને એ વખતે જ્ઞાનમાં આત્મા નથી, શ્રદ્ધામાં જ આત્મા છે પણ એને જ્ઞાનમાં આત્મા નથી, બીજા અજ્ઞાનીની જેમ જ એની જ્ઞાનની પ્રવૃત્તિ છે. તો કે શાસ્ત્રમાં એને લબ્ધિ છે એમ કહ્યું છે કે લબ્ધિ છે એનો અર્થ એમ કે એનામાં અનુભવ કરવાની શક્તિ છે, એ આત્માનુભૂતિ કરી શકે છે એવી એનામાં શક્તિ છે, એને લબ્ધિ કહી છે. પણ કોઈ જ્ઞાનની પ્રગટ પર્યાય નથી એમ લે છે, ઘણા વિદ્વાનો એવો અર્થ કરે છે એમ નથી. ત્યાં લબ્ધિ એટલે એને આત્મા સંબંધીનું, આત્માની સાથે જોડાયેલું અંશ પરિણતિ વાળું, અનુભવાંશ પરિણતિ વાળું એને જ્ઞાન વર્તે છે એમ ત્યાં વાત છે. એને લબ્ધ પણ કહે છે અને લબ્ધિ એવો શબ્દ પણ વાપરે છે પંચાધ્યાયમાં, એને લબ્ધિ શબ્દ વાપરે. એ લબ્ધિનો અર્થ એવી રીતે થવાનું કારણ કે જેમ રિદ્ધિ સિદ્ધિની લબ્ધિ થાય છે ત્યાં લબ્ધિ શબ્દનો પ્રયોગ છે એટલે અહીંયા પણ એમ લઈ લે છે. અહીંયા એમ વાત નથી એમ, પાંચમી લબ્ધિમાં પણ એ વાત નથી, કરણ લબ્ધિમાં પણ એ વાત નથી. લબ્ધિ એટલે પ્રાપ્તિ. મુક્તિ છે, મુક્તિ તો ધ્યાનથી થાય છે એટલે પાછળ એ વાત લીધી છે કે આત્મામાં એકાગ્ર થાય ત્યાં આનંદ ઝરે. આનંદ પણ છે એનું ફળ આનંદ લીધું. આનંદ ક્યારે થાય? સમજણ અને વિકલ્પના કાળમાં આનંદ ન થાય, કેમ કે ત્યારે તો શોધ ચાલે છે. પણ જ્યાં એકાગ્ર થાય, સમજે, ઓળખે અને ઓળખીને એકાગ્ર થાય, સન્મુખ થઈને એકાગ્ર થાય ત્યારે એમાં આનંદની ઉત્પત્તિ થઈ આવે છે. શું કહેવું છે? કે સાચું સમજતા વાર ભલે લાગે. વાર ભલે લાગે એટલે શું? પ્રમાદનો વિષય નથી, પણ સમજવામાં બરાબર ધ્યાન આપે અને જેટલી જિજ્ઞાસા હોય એટલા પ્રશ્નોથી સમજવાનો પ્રયત્ન કરે, એમાં કોઈ સંક્ષેપ કરવાનો વિષય નથી કે ઓછું પૂછવું. બરાબર જેટલી પોતાની જિજ્ઞાસા હોય એટલું પૂછી શકે છે અને એ પૂછવામાં અને એને એનું મંથન કરતા એને ઘર બેસાડવામાં ભલે થોડી વાર લાગે, આસ્તિક બુદ્ધિ છે તો એનો દોષ નથી. એ સ્વીકારે છે બરાબર, એ પોતાનું દ્રઢ કરવા માટે જે કાંઈ પૂછે, આશંકા વગેરે કરે તો એની છૂટ છે. પ્રશ્નને તો કોણ ઈચ્છતું નથી કે જેને ઉત્તર દેવાની અંદર પોતાની શંકા છે કે કદાચ કોઈ વાત એવી સામે આવશે કે જેનો ઉત્તર દેવામાં તકલીફ પડશે, તો સભાની સમક્ષ પોતાનું અજ્ઞાન પ્રસિદ્ધ થઈ જશે અને એ રીતે પોતાની જે કાંઈ છાપ છે લોકસંઘના પોતાને છે, એટલે સમાજમાં જે પોતાની છાપ છે એમાં કાંઈ ક્ષતિ પહોંચશે, એમાં ખરાબ લાગશે, એમાં ઓછાપણું થઈ જશે. એનું જે અભિમાન કીર્તિનો દ્રષ્ટિકોણ છે એને એ ભયવાન હોય છે, એ સશંક હોય છે કે આટલી બધી સભા છે એ ક્યાંથી કેવો પ્રશ્ન લાવશે. એના કરતા પ્રશ્નની વાત બંધ રાખો. લોકસંઘ પ્રશ્ન નહીં, પ્રશ્ન કરવો હોય તો ખાનગીમાં મળી લેવું, ખાનગીમાં આવવું અમારી પાસે. પણ એમાં ખાનગીમાં બીજે ફેરફાર હોય તો એ તો બધાને જ ખ્યાલ આવે, બધાને તો ખ્યાલ આવે અથવા પોતે મૂંઝાણો છે કે પોતાને નથી ખ્યાલ, એનો પણ એકાદ જણને ખ્યાલ આવે, પૂછનારને બધાને ખ્યાલ ના આવે. પણ જેને માર્ગ જોયો છે, જેને સ્વરૂપ જોયું છે, એ તો એ વિષયમાં નિશંક હોય છે. ગમે ત્યાંથી પ્રશ્ન બધાને વિચારી લીધા હોય તો જ એનો ઉત્તર દઈ શકે એવી કોઈ જરૂર એને નથી. એ પણ એની લબ્ધિ છે, એ શક્તિ છે ને, લબ્ધિ છે એની, કહી શકે બરાબર. એટલે નિશંક છે, જ્ઞાની છે, નિશંક છે. કોઈ પણ પ્રશ્ન ગમે ત્યાંથી આવે એનો કઈ વાંધો નથી. જ્ઞાન સમ્યક છે અને સત્ય સ્વરૂપ એના હાથમાં છે, એટલે સત્ય અને અસત્ય વચ્ચે એને કઈ કોઈને પૂછવા જવું નથી. એ કઈ કોઈ વિદ્વાનને પૂછીને નક્કી ન કરે કે આનું આમ હોય કે આનું આમ હોય, એને ખબર જ છે. વિદ્વાન તો શબ્દનો અર્થ જાણે, વ્યાકરણને વ્યુત્પત્તિ જાણે, એનાથી જ્ઞાની અજાણ્યા હોઈ શકે. શબ્દના અર્થથી વ્યાકરણ વ્યુત્પત્તિથી અજાણ્યા હોઈ શકે. પણ સત અસતના વિષયમાં, ન્યાય નીતિના વિષયમાં સુપ્રીમ કોર્ટનો ન્યાયાધીશ પાછળ રહે એવું ન્યાયનો દ્રષ્ટિકોણ એવો તીખો હોય છે. ક્યાં આત્માને દોષ લાગે ને ક્યાં નિર્દોષતા આવે, બહુ ઝીણો ઝીણી દ્રષ્ટિ હોય છે, સૂક્ષ્મ દ્રષ્ટિ હોય છે એની પાસે. શું કહે છે કે સત્યને સમજવા જતા સાચું સમજવામાં થોડી વાર લાગે તો એનો બહુ વાંધો નથી. પણ જો એક વાર સાચું સમજાઈ જાય, કેમ કે આમે અનંત કાળ તો ગયો છે જીવનો, અત્યાર સુધીમાં કેટલો કાળ ગયો, અનંત કાળ ગયો, વળી આગળ પણ કોઈ કાળ ખલાસ થઈ જવાનો છે એવું તો છે નહીં, કાળનો તૂટો નથી. એટલે એ રીતે કોઈ અધુરાશ કે ઉતાવળથી કોઈ નિર્ણય લેવાનો પ્રશ્ન નથી. શાંતિથી, ધીરજથી, ખરેખર સત્ય શું છે એની શોધમાં ઉભો રહીને નિર્ણય લેતા થોડો કાળ જાય તો એનો કોઈ વાંધો નથી. પણ જો એને સત્ય સમજાઈ ગયું તો એના ફળમાં એને વર્તમાનમાં જ પ્રગટ આનંદ આનંદ પ્રગટ થશે અને સરવાળે પરિપૂર્ણ મુક્ત દશાને પ્રાપ્ત થઈ જશે. વાર લાગે એટલે એને તો વાર લાગે એ ખૂંચે છે, જ્ઞાની એમ કે છે. એને તો એમ છે કે મને વહેલામાં વહેલું સમજાય ને વહેલામાં વહેલો અનુભવ થાય આનંદનો, વહેલામાં વહેલો પરિપૂર્ણ થઈને મુક્તિમાં જાઉં. સાથે એ સમાધાન છે કે એ બધું નિશ્ચિત છે, પણ મને મારા સ્વરૂપના સુખ ને આનંદ સિવાય ક્યાંય હવે ઠરીને ઠામ થવું પોસાતું નથી. એટલે એ પોતાના સત્યની શોધમાં લાગે છે, એમાં થોડો કાળ પણ જાય છે, પણ જો સાચું સમજે તો આનંદની ઉત્પત્તિ થાય. સમજણ છે એ આનંદનું કારણ લીધું છે, કેમ કે સમજણ છે એ એકાગ્રતાનું કારણ છે, ઓળખાણ છે એ એકાગ્રતાનું કારણ છે. આમ તો આત્મામાં એકાગ્ર થાય ત્યાં આનંદ જરે છે, એ તો ચોખવટ કરી લીધી છે પોતે, કે જ્યારે આત્મામાં એકાગ્ર થાય ત્યારે આનંદની ઉત્પત્તિ થાય છે. પણ એ એકાગ્ર થવાનું કારણ શું? કે સાચી સમજણ. જો સાચી સમજણ હોય સ્વરૂપની તો એનો મહિમા સાચો આવે, એનો અપૂર્વ સાચો મહિમા આવે, તો એમાં એકાગ્રતા થાય. એક બીજા બોલમાં આવે છે કે બીજી કોઈ ક્રિયા પમાડતી નથી, એક આત્માનો મહિમા પમાડે છે, એમ કરીને વાત કરે છે. એટલે એ મહિમા ઓળખાણ વગર કે સમજણ વગર આવી શકે નહીં. ઓગે ઓગે કોઈ મહિમા કરે એ કોઈ સાચો મહિમા નથી, કૃત્રિમ મહિમા એ મહિમા નથી. પણ મહિમાવંત સ્વરૂપ જ્ઞાનમાં પ્રતિભાસે અને મહિમા ઉત્પન્ન થાય, એ જ સાચો મહિમા છે. અને એ મહિમા થાય ત્યારે એને એકાગ્ર થવાનો પ્રસંગ આવે છે. ઘણો રસ વધે આત્મ સ્વરૂપનો મહિમા થતા આત્મરસ ઘણો વધે ત્યારે ઉપયોગ ત્યાં ઠરે છે, ત્યારે ઉપયોગ ત્યાં આવીને થંભે છે, એને એકાગ્ર થયો એમ કહેવામાં આવે છે. જ્યાં એકાગ્ર થયો ત્યાં પ્રદેશે પ્રદેશેથી આનંદની ઉત્પત્તિ થાય છે. અંદર જે શક્તિ રૂપ અનંત 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 અપરિમિત આનંદનો ભંડાર ભર્યો છે, એનો દરવાજો ખુલીને આનંદ બહાર આવે છે. પહેલા પહેલો આવે છે જે નમૂનો બહાર આવે છે, પરમાનંદનો એ નમૂનો છે. સિદ્ધ પદમાં ઉત્પન્ન અરિહંત પદમાં ઉત્પન્ન થતો જે પરમાનંદ, એ પરમાનંદનો એ નમૂનો છે, એ જ એ ક્વોલિટી છે. એકાગ્ર થતા બહાર આવે છે. પ્રથમ જ્યાં એકાગ્ર થાય ત્યારે આનંદનો વિકલ્પ નથી, તો પણ આનંદ જરવા લાગે છે. જેમ માટલામાંથી પાણી જરે છે તો એના એક એક છિદ્રોમાંથી પાણી જરે છે ને, એમાં પ્રદેશે પ્રદેશેથી આનંદ જરે છે. એટલે આનંદ જરે છે એમ શબ્દ લીધો છે, આનંદ આવે છે એમાં આનંદ જરે છે એવો શબ્દ લીધો છે. કેમ કે પ્રદેશે પ્રદેશેથી આનંદની ઉત્પત્તિ થાય છે. સ્વરૂપ સમજ્યો નહીં, એ જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. એ તો બધે જ્યાં જુઓ ત્યાં એક ધારી વાત છે. અનંત જ્ઞાનીઓનો એક મત હોય છે, પ્રત્યેક અજ્ઞાનીના વિભિન્ન મત હોય છે, જ્યારે અનંત જ્ઞાનીઓનો એક જ મત હોય છે. એટલે સત્યના અનેક સંપ્રદાયો નથી હોતા, અથવા અનેક સંપ્રદાયમાં સત્ય હોય છે એવું બનતું નથી. સત્ય એક જ જગ્યાએ છે, અને જે એક જગ્યાએ છે એને શોધવું રહ્યું. બાકી કુળ ધર્મના મમત પછી કઈ વળે એવું ભલે સાચા સંપ્રદાયમાં હોય તો પણ કુળ ધર્મનું મમત્વ ઓગ સંજ્ઞામાં લઈ જાય છે, અને અન્ય સંપ્રદાયનું મમત્વ કરીને એને એમાં રહે તો સાચું મળવાનો અવસર જ આવે ને. પણ અમે દિગંબર છીએ, દિગંબરમાં જૈનમાં છીએ, અમારા દેવ ગુરુ શાસ્ત્ર છે, શાસ્ત્ર સાચા છે, અમે મૂળ દિગંબર છીએ, આ બધું અમારામાં છે. ભાઈ સાચી વાત છે, તમારામાં છે એની કોણ ના પાડે છે? એક વાર નહીં પણ સાત વાર તમારામાં છે, પણ એને ઓગસંજ્ઞાએ સેવવાથી કઈ લાભ થતો નથી, એને ઓળખવું પડે છે. નહીતર એ અન્યમતિ જેવું જ છે, એનું 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 પરિણમન કેવું છે? અન્યમતિ જેવું પરિણમન છે, જૈનમતિ નથી થયા. આત્મામાં એકાગ્ર થાય ત્યાં આનંદ જરે, એકાગ્ર થાય ત્યાં અવર્ણનીય આનંદ જરે, જેનું વર્ણન ભાષા દ્વારા થવું અશક્ય છે એવો આનંદ જરે છે. અને જેની બરાબરીમાં જગતની અંદર કોઈ પદાર્થ નથી કે જેનો અનુભવ કરતા આનંદ થાય, એ આનંદને આત્માના આનંદ સાથે સરખાવી શકાય, અથવા ઓછા વધતા પ્રમાણમાં એને સરખાવી શકાય. કે ઇન્દ્રના ઇન્દ્રાસન ઉપર ઇન્દ્ર બેસે ત્યારે જે આનંદ થાય, એમ સરખાવી કે આનાથી અનંત ગુણો આત્માનો આનંદ કે નહીં? એ દુઃખ છે, એ દુઃખ છે ને આ સુખ છે. સુખની મેળવણી દુઃખની સાથે ન હોય, સુખની મેળવણી સુખની સાથે હોય. સમ્યક દ્રષ્ટિના આનંદ કરતા મુનિપણાનો આનંદ વધારે છે, મુનિપણાના આનંદ કરતા અરિહંત દશાનો સિદ્ધ દશાનો આનંદ સંપૂર્ણ પરિપૂર્ણ આનંદ ગુણ છે, એમ મેળવણી થાય. પણ સંસારના ચાર ગતિના કોઈ સુખ સાથે કોઈ આનંદ સાથે એની સરખામણી થાય નહીં, એવો આનંદ છે. ઉલટાનો એ આનંદ આવતા ઇન્દ્રના ઇન્દ્રાસન દુઃખના નિમિત્ત ભાસે છે, દુઃખરૂપ ભાસે છે. એનું લક્ષ્ય જાય એના ઉપર તો એને આકુલતા થાય છે એમ લાગે છે. રાગનું જીવતર હોય તેને આત્મામાં જવાનું બને નહીં. રાગને મારી નાખ તો અંદર માં જવાય. પ્રશ્ન આવ્યો કુટુંબ પરિવારનો, પ્રેમ કરવો કે ન કરવો? એ કુટુંબ પરિવાર પ્રત્યેનો પ્રેમ એ રાગનું જીવતર છે એમ કે છે. શું ઘરગથ્થુ શબ્દ પણ એને જીવતર શબ્દ એને લીધો છે. જેમ જેમાં એ જીવી રહ્યો હોવાનું માને છે, જેને લઈને પોતે જીવી રહ્યો હોવાનું માને છે કે મારે વાંધો નથી, ઘર છે, ખાવાનું છે, પીવાનું છે, મારો પરિવાર છે, મારે બધું છે, મારી પાસે મારું બધું છે, એવું જે જીવતર જીવતર નામ એવું જે પરિણમન છે તેને આત્મામાં જવાનું બની શકે નહીં. આમ છે ગ્રહસ્થ દશામાં સમ્યક દર્શન અવશ્ય થઈ શકે છે, પણ અંતરંગમાંથી ગ્રહસ્થ પણ છૂટી જાય છે એ નહીં. આમ કે છે શું ડરે છે આ વિષયથી? નવા નવા કોઈ આ વિષયમાં પ્રવેશે ત્યારે એના કુટુંબમાં કોઈ વખત એમ થાય છે કે હવે બધું ત્યાગ કરીને છોડી દેશે તો શું થશે? વૈરાગ આવે, શરૂઆત હોય થોડો વૈરાગ આવે કે ભાઈ ક્યાંય રસ લેવો નથી, ક્યાંય રસ લેવાનો પ્રશ્ન નથી, આ લાઈનમાં આગળ વધવું તો બુદ્ધિથી રસ એનો ઘટવો જોઈએ. તો કુટુંબ પરિવારમાં સાથે રહેતા એને ખ્યાલ આવે કે આ પહેલાં રસ લેતા હતા, હવે રસ નથી લેતા, આપણે કાંઈ છોડીને હાલતા ન થાય તો એને સમજાવવું પડે કે ભાઈ આમાં છોડીને જવાની વાત નથી, ગ્રહસ્થ દશામાં પામે એની વાત છે. શું ગ્રહસ્થ દશામાં પણ પામી શકે પણ કોણ? કે ગ્રહસ્થપણાનું મમત્વ મૂકે એમ કે છે. એવું રાગનું જીવતર ગ્રહસ્થિના એનો ઉદય છે, ગ્રહસ્થિ છે એ સંસારમાં ઉદય છે મનુષ્ય જીવનમાં. તો કે છે કે એ જીવતર હોય એને તો આત્મામાં જવાનું બને નહીં, આત્મામાં જવાનું હોય એને એ પ્રકાર હોતો નથી, એને બધું સરખું થઈ જાય છે. આ મારા એ વાત ક્યાંથી લાવ્યો કે છે, એ તો ભ્રાંતિ છે. આ મારાને લાવ્યો ક્યાંથી, તો ભ્રાંતિમાંથી લાવ્યો એમ, એ કોઈ વસ્તુ સ્થિતિ નથી. બધા જગતના જીવો છે અને કર્મના ઉદય એ સંયોગ વિયોગ છે, પૂર્વ કર્મના નિબંધન અનુસાર એનો સંયોગ વિયોગ છે, આથી વિશેષ કાંઈ નથી. કોઈ કોઈનું છે એ વાત ઉપર ચોકડી મૂકીને ભૂલી જવા જેવું છે. આમ છે વ્યવહાર જગતમાં જે રીતે હાલતો એ રીતે વ્યવહારમાં વર્તવું બીજી વાત છે, પણ અંદરથી છૂટા પડી નહીં, અંદરથી છૂટા પડી નહીં વાત છે. એનું જીવતર જુદી જાતનું હોય છે, એનું જીવતર હોય છે જુદી જાતનું હોય છે. આ તો કુટુંબના કાર્યો, ઉદયના કાર્યો, એ બધા પૂરી સાવધાનીથી સરખા રસ્તે કરવા, અને પછી પાછો સવારમાં મંદિરમાં આવીને ઠવણી લઈને શાસ્ત્ર વાંચો તો કે ઓલો ઉદય છે ને આ ઉદય છે, એમાં કઈ ફેર નથી. અહીંયા શાસ્ત્ર વાંચતા ઓલા ઉદયમાં ફેર પડે છે કે નહીં, આ વાત એને તપાસની પોતે પોતાની નક્કી કરવાની હોય છે. આમાં મારા પણ આવીને જે રસ આવે એમાં ચિકાશ ઉત્પન્ન થયા વિના હરીએ, મારા પણ થઈને જે રસ આવે ચીકણો રાગ ઉત્પન્ન થાય, એ જ એને બંધન છે, એ જ બંધન છે, એ જ સંસાર છે, બીજું કોઈ સંસાર નથી. એને કહે છે કે રાગને મારી નાખ, કડક શબ્દ કઠોર શબ્દ લીધો કે રાગને તો એક વાર તું મારી નાખ, નિર્દય થઈને એમાં તારે દયા રાખવાની જરૂર છે. વિજ્ઞાનના વિષયમાં એ શાસ્ત્રી વાગ્યો છે, નિર્દય શબ્દ વાપર્યો છે. કેવી રીતે જ્ઞાન અને રાગનું વિદારણ કરે છે, વિદારણ કરવું એટલે ચીરી નાખવા, રાગ અને જ્ઞાનનું એકત્વ થયું છે એને ચીરી નાખવું, વિદારણ કરી નાખવું, નિર્દયપણે વિદારણ કરવું, કઠોર થઈને વિદારણ કરવું. કઠોર થઈને એટલે ઘરમાં ઝઘડા કરવા એમ વાત નથી અહીંયા, પણ અંતરંગની અંદર એનો રાગ મરી જવો, સમજણથી એનો રાગ મરી જવો, એ વાત છે. ચૈતન પરિણતિ તે જ જીવન છે, બહારનું તો અનંત વાર મળ્યું અપૂર્વ નથી, પણ અંદરનો પુરુષાર્થ અપૂર્વ છે. બહારમાં સર્વસ્વ મનાઈ ગયું છે, મારું સર્વસ્વ આ જ છે, સંયોગો જ મારું સર્વસ્વ છે, એટલા સંયોગોની પ્રતિના છીકણા પરિણામ થાય છે. એને કહે છે કે આ તુચ્છ સંયોગો, આથી ઘણા વિશિષ્ટતા વાળા સંયોગો અનંત વાર મળ્યા. શું તને મળ્યું, તને શું મળ્યું છે, તપાસ છે કઈ તારી પાસે અત્યારે, કે જો અત્યારે નથી તો ત્યારે નહોતું, અને અત્યારે જેની પાછળ તું આખા ચૈતન્યના આનંદમય નિર્દોષતામય પવિત્ર જીવનને વેડફે છો, અથવા તારી શાંતિનો ઘાણ કાઢીને અશાંતિ ઊભી કરે છો, તને કઈ મળવાનું નથી, તારા હાથમાં કઈ આવવાનું નથી. એમ ખબર પડે કે કઈ હાથમાં આવતું નથી તો પછી વેઠની જેમ કામ કરે, વેઠ એટલે ખબર છે, કઈ ન આપે એને મફત કામ કરાવે એનું નામ વેઠ કહે છે. પેલા વેઠિયા લઈ આવતા ને શ્રીમંત ને ત્યાં રાજા મહારાજા ને, ત્યાં વેઠિયા લોકો આવે, કામ કરી જાય, એને કઈ આપે નહીં. આ સંસારના કાર્યો કરે છે, એને કુટુંબ પરિવાર કઈ આપતું નથી. એમ જયારે એને ખબર પડે ત્યારે એને વેઠ ઉતારવા જેવું લાગે, અને એ બધા કામ આવી પડે પૂર્વ કર્મ અનુસાર, એનો બોજો ઉપાડવો પડે છે એવું એને લાગે. આ આત્માર્થી પણ આમાં બોજો લાગે. જ્ઞાનીને તો લાગે જ, એમાં કઈ પ્રશ્ન નથી. આત્માર્થી હોય એને બોજો લાગે, અને એને છૂટું છૂટું થવું હોય છે, એને ક્યાંય હલવાવું ગમતું નથી. ગુરુદેવ તો બહુ કહેતા આ વિષયમાં કે એવી ટેવ પડી ગઈ છે, બળદને ઓલું ધોસરું ઊંચું કરે ને ફટ માથું નાખે, એમ જરાક ઉદયનો પ્રસંગ આવે ત્યાં એવો જોડાઈ જાય, એવો રસથી જોડાઈ જાય, એવો હંસથી જોડાઈ જાય. આજ તો અમારે આ છે, અમારા ઘરે આવો પ્રસંગ છે, આજ તો અમારે આવું છે, આજ તો અમારે આવું છે. ભાઈ ક્યાં યોગ્યો ને ક્યાં ગરી ગયો, કેટલો ઊંડો ગરી ગયો તને ખબર નથી રહેતી, પણ નીકળવું મુશ્કેલ પડશે. આ કે છે ને, નથી નીકળી શકાતું, નથી નીકળી શકાતો. આ બધું સાંભળીએ છીએ પણ આમાંથી નીકળાતું નથી. પણ ક્યાંથી નીકળાય, ત્યાં કેટલો રસ લઈને ઊંડો ઉતરી ગયો છું, એનું માપ પણ ત્યાં હજી કાઢ્યું નથી. પછી ક્યાંથી જલ્દી નીકળાય, તો જેટલો ઊંડો ગયો છે એટલાથી બહાર નીકળવું છે ને. એટલે ઘણા રસ લીધા છે એને, ઉદયના પ્રસંગોમાં ઘણા રસ લીધા છે, એમાં એટલો ઊંડો ખૂંચી ગયો છે, નીકળવામાં તાકાત પડે છે. પણ એ કરે છૂટકો છે, એ કરે છૂટકો છે, એના વગર છૂટી શકાય એવું નથી. પાછળ અનંત દુઃખની ખાણ ખીણ ઊભી છે, ત્યારે કદાચ તને એમ ન લાગે કે ત્યારે શું વાંધો છે, આપણે આમ તો બધું બીજું બધું તો અનુકૂળ છે. પણ એ બીજું બધું અનુકૂળ છે એની વાંહે જ અનંત દુઃખની ખાણ અને ખીણ ઊભી છે. નજર ન પહોંચે એટલી ઊંડી ખીણ છે, ક્યાંય પત્તો લાગે નહીં. એટલે એમ કહે છે કે વિતરાગ સ્વભાવી આત્માના પ્રેમની પાછળ, એના વિતરાગ સ્વભાવી આત્માના સ્વભાવની ખાતર, સ્વભાવનો જે દુશ્મન છે, સ્વભાવનો જે વેરી છે, રાગ છે, કોણ છે, સ્વભાવનો વેરી છે, આત્માનો વેરી છે, એને મારી નાખ. માણસ નથી કહેતા ભાઈ એટલું બધું આને અમને કડવું કીધું કે અમને તો હવે અમારી લાગણી મરી ગઈ છે, એમ નથી કહેતા. હવે અમારી લાગણી મરી ગઈ છે, દીકરો ઉઠીને આમ બોલે, ફલાણું ઉઠીને આમ બોલે, આમ આટલું અમે કર્યું ને અમને આમ કહી દીધું, અમારું તો મરણ મરી ગયા છે, એમ હવે આમ આમ અમારો ભાવ જ મરી ગયો છે. એમ એકવાર તને રાગની દુશ્મનાવટ, રાગનું વેરીપણું દેખાય તો એના પ્રત્યે તને લાગણી ન રહે. હું તો રાગનું મમત્વ ઘણું છે, એને એ રાગ સુવાય છે, એની મીઠાશ છે, અને એમાં એની છીકાશ એટલી ઉત્પન્ન થઈને આમ રેડાઈ જાય છે, ઘૂંટી 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 રાગને ઘૂંટી ઘૂંટી ઘૂંટીને એવો ઘૂંટી લે છે કે એને પછી એમાંથી છૂટવું છે એ બહુ મુશ્કેલ થઈ પડે છે. દ્રષ્ટાંતમાં પણ પીપર ને અને લાખ ને વધ્ય ઘાતક સંબંધ છે, ઘણા જાય છે પીપર, એનાથી ઘાત કરે છે, ખવાઈ જાય આખી. ગુરુદેવ કહેતા ગુજરી ભરાતી મૃત્યુ બાગ પાસે પીપરની હારમાળા હતી, લાઈન હતી મોટી મોટી, બધી ખલાસ થઈ ગઈ, કેમ કે અંદરથી લાખ જરે ખવાઈ જાય થોડમાંથી. એમ આ ચીકણો પદાર્થ છે રાગ છે, એ ચીકણો છે, આત્માનો વેરી છે, આત્માની શાંતિનો ઘાતક છે, અનિષ્ટ છે, ઘાતક છે, એટલે દુષ્ટ છે, ઘાત કરે છે માટે એ ખરાબ કામ કરનારો દુષ્ટ છે, દુષ્ટ હોય તે ખરાબ કામ કરે છે, એને મારી નાખતો અંદર જવાશે, એને રાખીને અંદર જવાશે એમ બનશે નહીં. નાના રાગ ભલે રહ્યું, ગ્રસ્તપણામાં પણ પ્રાપ્તિ થાય છે, ચક્રવર્તીને પણ પ્રાપ્તિ થાય છે, વિલંબન લેવા માટે વાત નથી. રાગને મારવો છે એના બદલે તું રાગીના દ્રષ્ટાંત લે, રાગ વધે એવા આલંબન ગોત, તો એમાં રાગ ઘટવાને બદલે ઉલટાનો વધી જશે. પ્રયોજન તો વિતરાગતાનું છે, રાગનો નાશ કરવાનું પ્રયોજન છે. એ પ્રયોજન તો ક્યારે પણ છૂટવું જોઈએ નહીં, પ્રયોજન ક્યારે ચૂકવવું જોઈએ નહીં, તો વાંધો નથી આવતો. પ્રયોજન ચૂકી ગયો એટલે ગયો, પછી શાસ્ત્ર વાંચે પ્રયોજન ચૂકીને તો એનું એ છે, ને ન વાંચે તોય એનું એ છે.